તારીખ 16/1/1990 શ્રીમદરાજ ચંદ્ર પત્રાંક 412-415 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
શ્રીમદરાજ ચંદ્ર ગ્રંથ પત્રાંક 412 પાન 355 એક લીટીનો પત્ર છે. પોતાની દશાનો ઉલ્લેખ કર્યો છે. અત્રે આત્માકારતા વર્તે છે. આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામનું હોવા પણ તે આત્માકારતા કહીએ છીએ. આત્માનો આકાર એટલે શું? અહીંયા ક્ષેત્રફળની વાત નથી કે ભાઈ ચોરસ, લંબગોળ, લંબચોરસ, ત્રિકોણ એવી વાત નથી, પણ આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામ સ્થિર થાય, પરિણામ હોય. પરિણામ કેવું હોય? કે આત્માનું આત્મ સ્વરૂપ રૂપે પરિણામ જેનું હોય તેને આત્માકાર, એને સ્વરૂપાકાર, એને સ્વ આકાર પરિણામ કહેવામાં આવે છે. એવું પોતાને વર્તે છે ત્યારે એટલું લખી અને એ પત્ર પણ છોડી દીધો છે. ઘણું કરીને એ પત્ર પણ સ્વભાગભાઈને હશે, અનુમાન એવું થાય છે. આમાં મારી પ્રતિમા એવી વાત નથી. ચારસો 413 પત્ર તો સુભાગભાઈ ઉપરનું છે. લોકવ્યાપક એવા અંધકારને વિશે, સ્વયં કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. શું કહે છે? કે લોકમાં અંધકાર વ્યાપેલો છે. ભલે દુનિયામાં ડાયા માણસો ગણાતા હોય, બુદ્ધિશાળી ગણાતા હોય, અનેક પ્રકારની વિશિષ્ટતાવાળા ગણાતા હોય, તો પણ જ્યાં સમ્ય જ્ઞાનનો પ્રકાશ નથી ત્યાં મિથ્યાત્વ અને અજ્ઞાનનો અંધકાર વ્યાપેલો છે. કેટલામાં વ્યાપેલો છે? આખા લોકમાં વ્યાપેલો છે. જ્ઞાની પુરુષને બાદ કરીને સમ્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા જીવોને, એવા સાધક આત્માઓને, ધર્માત્માઓને બાદ કરીને આખો લોક અંધકારમાં ડૂબેલો છે. એવા આ લોકને વિશે સ્વયં કરી પ્રકાશિત, સ્વયં પોતાથી જેનો પ્રકાશ છે, પોતાની શક્તિનો જેને પ્રકાશ છે, સ્વનો પ્રકાશનો એ છે કે પોતાની શક્તિનો જેને પ્રકાશ છે એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે, એ સાચું દેખે છે, એમનું જાણવું સાચું છે, એમનો અભિપ્રાય સાચો છે, એ કહે છે તે સત્ય છે અને તે જ સાચું દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતા છતાં ઉદાસીન રહે, જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે. શબ્દાદિ એટલે 5 ઇન્દ્રિયના વિષયો, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે. જગતમાં એની વિવિધતા પણ બહુ વિશાળ છે અને જગતના જીવોને એનું આકર્ષણ પણ એટલું છે કે પ્રાણ કરતાં પણ એને વધારે ઈષ્ટ માને છે, સુખનું કારણ માને છે. એવી જે કામના, લોકની કામના, શબ્દાદિ વિષયો પ્રત્યે જીવોની જે કામના છે સંસારમાં, એ દેખે છે, પોતાને ખ્યાલ છે જગતનો પ્રવાહ કઈ બાજુ ચાલ્યો જાય છે, છતાં એ પ્રત્યે ઉદાસીન છે. શું કહેવું છે આમાં? કે સામાન્ય રીતે લોકો જે કરતા હોય, ઘણા કરે એ પોતે કરે, એવી એક સામાન્ય પરિસ્થિતિ જીવના માનસ સ્વભાવની એવી પરિસ્થિતિ છે કે આખી દુનિયા પૈસા પાછળ છે. દુનિયા આખી શેની પાછળ છે? પૈસા પાછળ છે. તો પોતે પણ સમજે કે ન સમજે એ ચાલુ કરી દેશે. જેમ કે કોઈ દેશ મારીએ છે ને, કોઈ મુંબઈ મારીએ છે, કોઈ અમેરિકા મારીએ છે, તો મુંબઈમાં રહેનારો એમ વિચારશે કે દેશમાં આળસુની જેમ જીવાય, અહીંયા તો બધા સમય એવી રીતે વ્યસ્ત રહેવું જોઈએ કે વધુમાં વધુ માણસ આ ક્ષેત્રની અંદર ઉપાર્જન કરી શકે એવી પરિસ્થિતિ છે. એટલે એક કરતાં વધારે કામ કરવા લાગશે લોકો. નોકરી હશે તો સાઈડમાં સાઈડ બિઝનેસ કરશે, સાઈડમાં પાર્ટ ટાઈમ કરશે, કાંઈક કરશે, કાંઈ ને કાંઈ ગોતી કાઢશે. કેમ કે ભાઈ આ ગામમાં તો ભાઈ કામ કરવું જોઈએ. જુઓ બધા, આખું મુંબઈ જુઓ, આખું બધ કેટલા લોકો કામ કરે છે. કરોડપતિના બૈરાવ કામ કરે છે. શું કહે, દાખલો એવો લઈએ પાછા કે ઘરે કરોડો રૂપિયા છે પણ એના બૈરાવ ઓફિસ આવીને બેસે ને કશું કામ સંભાળે છે કે શું? અને અમેરિકામાં તો બધાય નોકરી કરે. શું ઘરના બધા સભ્યો તાળું મારીને નોકરી કરવા વ્યા જાય. બૈરાવે નોકરી કરે, પુરુષો કરે, બાળકો છોકરાઓ કરે, છોકરીઓ કરે, વૃદ્ધ કરે, વૃદ્ધ લોકો પણ કરે, ઘણા કરે, એ બધું બધા કરે, એ કરવું જોઈએ. એવો એક વંટોળ જગતમાં ચાલે છે અને એ વંટોળિયામાં ચડી જાય છે. કામ ન મળે તો ખેત થાય એને. ગમે હલકું કામ કરવા તૈયાર, પણ કામ કરવું જોઈએ. અને ત્યાં તો કલાક કલાકના પૈસા મળે. મુંબઈમાં તો હજી દિવસોના પૈસા મળતા હશે, ત્યાં તો કલાક કલાકના પૈસા મળે પાછા. શું તો કે એવી લોકની જે કામના છે એ પ્રત્યે દેખતા છતાં એ બુદ્ધિ ખબર છે કે આખો સમૂહ ક્યાં જાય છે. ઉદાસીન રહી, એના પ્રત્યે ઉદાસીન રહી. જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે, જે પોતાનો અનુભવ કરે છે, સ્પષ્ટપણે સ્વયંનો અનુભવ કરે છે, બહાર વળવાને બદલે, બહાર ધસવાને બદલે અંતર વળી ગયા છે જે, એવા જ્ઞાનીને અમે નમસ્કાર કરીએ છીએ. પોતે જ્ઞાની છે, છતાં એવા જેટલા કોઈ જ્ઞાની હોય, કોઈ પણ જ્ઞાની હોય, એને અમારા નમસ્કાર છે. હું જેણે જગત પ્રત્યે પીઠ દઈ દીધી, આખા જગતના શબ્દાદિ વિષયોને જાણવા છતાં, એની વિવિધતાઓ જાણવા છતાં, એના આકર્ષણો કેવા છે એ બધો ખ્યાલ હોવા છતાં, જેનાથી ઉદાસીન થઈ ગયા, અમારા એને નમસ્કાર છે. અમે એને નમીએ છીએ. અને જ્ઞાને સ્ફુરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખીને તટસ્થ કરીએ છીએ. જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈએ છીએ, રાગદ્વેષ નથી કરતા એ લોકો પ્રત્યે. પણ જ્ઞાનથી સ્ફુરિત એવો જે આત્મભાવ છે અમારો, જ્ઞાનીઓ પ્રત્યે નમસ્કાર કરવાનો, એવા આત્મભાવને અત્યારે આટલું લખીને તટસ્થ કરી નાખીએ છીએ. વિતરાગ ભાવે, હા, જ્ઞાનથી સ્ફુરિત થયેલો આત્મભાવ છે. કોઈ ભાવુકતામાં આવીને લખીએ છીએ એવું નથી. બરાબર અમે અમારા જ્ઞાનના સંતુલનમાં છીએ. સમ્ય જ્ઞાનની સ્ફૂર્ણા આત્મજ્ઞાનની સ્ફૂર્ણામાંથી નીકળેલી ચીજ છે આ વાત. નહીં, આત્મજ્ઞાનની વાત છે, અતિન્દ્રિય જ્ઞાનની વાત છે. હા, અતિન્દ્રિય જ્ઞાનની વાત, જ્ઞાને સ્ફુરિત એવો આત્મભાવ સમ્ય જ્ઞાનની વાત છે. સમ્ય જ્ઞાનની સ્ફૂર્ણા છે આ મારી. હા, નહીં, ભાવુકતાથી કહી દઈએ છીએ કે એટલે કાંઈ તોળ્યા વગર કહેવાય જાય છે, વધારે પડતું કહેવાય જાય છે, એવું નથી કાંઈ. નહીં, પ્રમાણ જ્ઞાન છે ને, સપ્રમાણ છે. ઓછું અદકું તોળે નહીં, જે જ્ઞાન ઓછું અદકું તોળે નહીં એને સમ્ય જ્ઞાન કહેવામાં આવે છે. એવા આત્મભાવને અત્યારે તટસ્થ કરીએ છીએ, એટલે વિતરાગ ભાવમાં સ્થિર કરીએ છીએ અમારા પરિણામને. એ જ વિનંતી, ટૂંકો પત્ર છે, કેટલો કસ ભરેલો છે, ત્રણ લીટીમાં કેટલી વાત લખી છે. સ્પષ્ટપણે પોતાને દેખે છે, અને મન નથી કરતા. ઊંડે 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 ક્યાંક ચૈતન્યની ગુફામાં આત્મા બિરાજે છે, ચૈતન્ય દેવ એમને સ્પષ્ટ છે, વ્યક્ત છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે, સ્પષ્ટપણે અનુભવ ગોચર છે. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે એવો અનુભવમાં આવે છે. કેવો અનુભવમાં આવે છે જ્ઞાનીને? ચોથા ગુણ સ્થાને જેવો કેવળ જ્ઞાનમાં કેવળી પરમાત્મા આત્માને જાણે છે એવો ચોથા ગુણ સ્થાને જ્ઞાની અનુભવ કરે છે. સ્પષ્ટ આવો જ આત્મા છે, ક્યાંય ફેર નહીં, વિષયમાં ફેર નહીં, જ્ઞાનમાં ફેર. કેવળ જ્ઞાન અને સમ્યક જ્ઞાનની તારતમ્યતામાં ફેર છે, બેના વિષયમાં કોઈ ફેર નથી. કહેવાય જ છે ને, જ્ઞાનીને શ્રુત કેવળી કહે છે, સમસારની 9-10 ગાથા જ બોલે છે, ત્યાં શ્રુત કેવળી જ કીધા છે. એને શ્રુત જ્ઞાન છે એટલે એને શ્રુત કેવળી કહી દીધા, પણ એ શ્રુતે ઉપાધિ છે. શું? અને કેવળ જ્ઞાનમાં કેવળ પણ ઉપાધિ છે, બે જ્ઞાની જ છે એમ કહે છે. હા, આ કયું ભાવ નહીં કાલનો આવી ગઈ વાત ભાઈ, શું કરીએ? ચરમ શરીરીપણું 354 માપાને નીચેથી છઠ્ઠી લીટી. ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરી ભાવપણે આત્મસ્થિતિ છે, એવી સ્થિતિ તો થાય છે આત્માની સાધકની, તો તે ભાવ નહીં ચરમ શરીરીપણું નહીં, પણ ભાવ નહીં તો સિદ્ધપણું છે. પોતે સાક્ષાત સિદ્ધ સ્વરૂપે છે એવો પોતે પોતાનો અનુભવ કરે છે, એટલે એ તો સિદ્ધપણું છે પોતાને અનુભવમાં. તો પછી ચરમ શરીરની શું મહત્તા? એક શરીર છે કે બીજું શરીર છે કે ત્રીજું શરીર છે એની શું મહત્તા? ભાવને એ તો સિદ્ધપણું છે. અને તે અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ જો અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. એમ કહીને કહી દીધું કે અમે અશરીરી ભાવે અત્યારે સ્થિત છીએ, માટે ચરમ શરીરીપણાની ચર્ચા છોડો. આ કાળે છે કે નહીં એ ચર્ચા છોડી દો, એ ચર્ચાનું તમારે કોઈ પ્રયોજન નથી. તમે જ્ઞાનીના સ્વરૂપને ઓળખો, જ્ઞાનીના અંતરંગ સ્વરૂપને ઓળખો તમે, એમ કેવું છે. આ ચરમ શરીરની શું ચર્ચા માંડી છે, આ કાળે હોય કે ન હોય, જ્ઞાનીના સ્વરૂપને ઓળખો ને, તો તમને જ્ઞાન પ્રગટવાનો અવસર, સમ્યક જ્ઞાન પ્રગટવાનો, સમ્યક દર્શન પ્રગટવાનો અવસર આવશે. જ્ઞાની કાંઈ લેતા દેતા નથી, પણ એના સ્વરૂપને ઓળખે ઓળખનારને સમ્યક જ્ઞાનને સમ્યક દર્શન થાય છે, એ વાત છે. એટલી તો એની એની હયાતીની મહત્તા છે, એની ઉપસ્થિતિની એ મહત્તા છે. જે કાંઈ ઉપાધિ કરાય છે તે કાંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. હવે પોતાના અંતરબાહ્ય પરિણમનનો ચિતાર આપે છે પત્રની અંદર કે જે કાંઈ ઉપાધિ કરાય છે તે કાંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી. એટલે જે સંયોગોમાં વર્તીએ છીએ અને સામાન્ય રીતે સંસારમાં પોતાપણું માનીને જે દુકાન ચલાવવામાં આવે છે, પોતાપણું માનીને જે કુટુંબ મધ્ય રહેવામાં આવે છે અને કુટુંબના કાર્યો કરવામાં આવે છે, એવું સ્વપણું અમારે નથી રહ્યું. સ્વપણું ચાલ્યું ગયું છે. આ અમારું કુટુંબ છે અને આ અમારો ધંધો છે, આ અમને લાભ નુકસાન છે એ નથી. ઓ મારું મારું નહીં તે હા કરે તે સ્વપ્નાને કારણે કરવામાં આવતું નથી. સ્વપ્નું નથી રહ્યું, પોતાપણું નથી રહ્યું, તેવી રીતે ઉપાધિ કરાતી નથી. કહે છે કે જે કારણે કરાય છે તે કારણ અનુક્રમે વેદવા યોગ્ય એવું પ્રારબ્ધ કર્મ છે. પોતાને ખ્યાલ આવે છે કે આ પ્રકારનો ઉદય પોતે અજ્ઞાનપણે પોતાના અપરાધથી બાંધેલા કર્મ છે એનો ઉદય છે, અને એ ઉદયને ભિન્ન રહીને સમપરિણામે વેદન કરવો એવો મારો ધર્મ છે. એ ઉદયને અડસેલો મારવો કે એ ઉદયને મીઠાશમાં વેદવો, અનુભવવો, એની મીઠાશ વેદવી ઉદયની, કે એનો દ્વેષ વેદવો, એ કાંઈ નહીં, સમ પરિણામે વેદવું. એવું પ્રારબ્ધ કર્મ છે. જે કાંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામે, એટલે કે રાગ દ્વેષ વિનાના પરિણામે વેદવું, જ્ઞાતા રહીને વેદવું. એવું જે જ્ઞાનીનું બોધન છે તે અમારે વિશે નિશ્ચળ છે. આવો જે જ્ઞાનીઓનો, પૂર્વના જ્ઞાનીઓનો જે ઉપદેશ છે એ ઉપદેશમાં અમે નિશ્ચળ છીએ, જરાય વિચલિત થતા નથી. નિશ્ચળપણે અમારા ઉદયને જ્ઞાતા દ્રષ્ટા ભાવે પૂરા પુરુષાર્થમાં રહીને વેદીએ છીએ. ઘણું કામ કર્યું છે, 2 વર્ષ સુધી તો હવે થશે, બહુ કામ કર્યું છે. મૂળિયા બધા બાળી નાખ્યા, અશુદ્ધિના મૂળિયા બધા બાળી નાખ્યા. જે કાંઈ ઉદય આવે તે અવિસંવાદ પરિણામ, વિસંવાદ વિખવાદ થાય એમ નહીં, વિખવાદ તો ક્લેશ ન થાય, અક્લેશ ભાવે વેદીએ છીએ ઉદયને, અક્લેશ પરિણામે વેદીએ છીએ. અને એવું જે જ્ઞાનીનું બોધન, એટલે એમનો જે ઉપદેશ છે, બોધ છે, તે અમારા વિશે નિશ્ચળ છે. અમારા આત્મામાં પરિણામ પામી ગયો છે, પરણમી ગયો છે. બોધ અનુસાર અમારો આત્મા પરણમી ગયો છે એમ કે છે, એટલે તે પ્રકારે વેદીએ છીએ. તથાપિ ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે જો તે ઉદય અસત્તાને પામતો હોય તો અમે આ બધામાંથી ઉઠીને ચાલ્યા જઈએ. એટલે ત્યાગ કરવાની શક્તિ છે, ત્યાગ ન કરી શકીએ ને અમારી શક્તિ નથી ત્યાગ કરવાની, માટે અહીંયા પડ્યા છે એમ, અમારો અપુરુષાર્થ નહીં લેતા એમ કે છે. શું જો ઉદય અસત્તાને પામે તો અમે તો એક સમયમાં બધું છોડીને નીકળી હાલી નીકળીએ, એ અમારા માટે રમત વાત છે એમ કે છે. શું હાંજનો વિચાર કરીએ એમ નથી કે હાંજ ક્યાં પડશે, કાલ સવાર ક્યાં પડશે, આહાર ક્યાં મળશે, એનો વિચાર કરવા ઊભા ન રહીએ, એટલી શક્તિ છે એમ કે છે. શું ક્યાં જીવશું, કેમ જીવશું, કેમ રહેશું, એ પ્રશ્ન નથી. શું એ આગળ એમણે એક વાત કરી છે કે ત્યાગ કરી શકીએ એમ છીએ, ત્યાગ નથી કરી શકીએ એમ નથી એમ કે છે. ઈચ્છા તો એમ રહે છે કે અલ્પકાળને વિશે, એક સમયને વિશે, અલ્પકાળ થોડા કાળ માટે રહે, હું એક સમય માટે પણ જો ઉદય અસત્તાને પામતો હોય, એટલે ઉદયની સત્તા સામે ન હોય, તો અમે આ બધામાંથી ઉઠીને ચાલ્યા જઈએ છીએ. એટલી આત્માને મોકળાશ વર્તે છે. શું કહે છે? એટલી આત્માને મોકળાશ વર્તે છે, મુક્ત છે અમારો આત્મા. આ ઉદયની સાથે પ્રતિબંધિત નથી થતો ભાવથી, દ્રવ્ય બધાની વચમાં છીએ, ભાવે નથી એમ કહે છે. દેખાવમાં અમારું દ્રવ્ય બધાની વચમાં દેખાય છે, અમારા ભાવ ક્યાંક બીજે છે, આત્મા આત્મામાં છે, આત્મા ઉદયમાં નથી એમ કહે છે. એટલી આત્માને વિશે મોકળાશ વર્તે છે. તથાપિ નિંદ્રાકાળ, ભોજનકાળ તથા અમુક છૂટક કાળ સિવાય, ઉપાધિનો પ્રસંગ એટલે વ્યવસાયનો પ્રસંગ રહ્યા કરે છે, અને કાંઈ ભિન્નાંતર થતું નથી તો પણ આત્મ ઉપયોગ કોઈ પ્રસંગે પણ અપ્રધાનપણું ભજતો જોવામાં આવે છે, અને તે પ્રસંગે મૃત્યુના શોકથી અત્યંત અધિક શોક થાય છે એમ નિસંદેહ છે. આ ચારિત્રની વાત કરે છે કે જે બાહ્ય ઉપાધિનો પ્રસંગ થયો છે એમાં કોઈ ભિન્ન અંતર થતું નથી, એટલે કે એની સાથે કાંઈ એથી કોઈ અમને કોઈ મુશ્કેલી છે એવું નથી, શું એની સાથેની કોઈ અમારે તરજોડ નથી, પણ અમારા પરિણામ સાથેની અમારી બરાબર જાગૃતિ છે તો એટલો ખ્યાલ છે કે ક્યાંક ક્યાંક ઉપયોગમાં અભિપ્રાયમાં ને પરિણતિમાં નહીં, ઉપયોગમાં ક્યાંક અપ્રધાનપણું થાય છે અને જેના જે પ્રવૃત્તિ અને જે નિમિત્તના આશરે ઉપયોગ જાય છે ત્યાં પ્રધાનતા થાય છે, મરણ કરતાં વધારે દુઃખ લાગે છે. કેટલો શોક થાય છે, દુઃખ થાય છે, મરણ કરતાં વધારે દુઃખ લાગે છે. ઉપયોગ બહાર નીકળા કે જમકા દૂધ સમજો છે ને, મેળ ખાય છે કે નહીં, ભલે 100 વર્ષ પહેલા થયા હોય કે 2000 વર્ષ પહેલા જ્ઞાની થયા હોય, એક જ લાઈન હોય, બીજી લાઈનમાં ફેરફાર હોય નહીં. એમ નિસંદેહ છે, એ કરવું નથી પડતું, એમ સહેજે થાય છે, કરવું નથી પડતું એમ હોવાથી. અને ગ્રહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિને ભજીએ છીએ. શું કહે છે? આ ઉપાધિમાં ઉપાધિના કાર્યો કરવામાં પણ જ્ઞાનીના માર્ગને અનુસરીએ છીએ. કેવી રીતે અનુસરીએ છીએ જ્ઞાનીના માર્ગને? કે જ્યાં સુધી ગ્રહસ્થ પ્રત્યે પ્રારબ્ધનો ઉદય છે ત્યાં સુધી સર્વથા અયાચકપણું ભજવું જોઈએ ચિત્તમાં, ક્યાંય પણ યાચકપણું નહીં આવવું જોઈએ. શું કેટલી નિષ્ફળતા છે, શું કેટલી નિષ્ફળતા છે! સર્વથા અયાચકપણું ભજે છે, ક્યાંય દીનતા નહીં. મને કાંઈક પણ તમારાથી લાભ થાવ એ વાત સ્વપ્ને ન હોવી જોઈએ. જાગતા તો નહીં, સર્વથા શબ્દ વાપરો છે, શું? અને એવી સ્થિતિમાં રહેવું છે, ત્યાગ કરીને કોઈ યાચનામાં નથી જવું, એમ કે છે. શું ભાઈ, અમારું ધ્યાન રાખજો, હવે અમે પ્રવૃત્તિ છોડી દીધી છે, હવે અમારે સાધન બધા નાચા થઈ ગયા છે, તો કાંઈક જરૂર પડે તો તમે અમારો ખ્યાલ રાખજો. શું નાનીનો માર્ગ નથી, એમ કે છે. આ વિતરાગ માર્ગ એટલો બધો નિર્દોષ છે કે પંચમ ગુણ સ્થાન મધ્યમ પંચમ ગુણ સ્થાન સુધી યાચકપણીની વૃત્તિ નથી, કોઈનો બોજ બને નહીં સાધક. અને ઉત્કૃષ્ટ પંચમ ગુણ સ્થાનથી છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ઉદ્દેશ, પોતાના ઉદ્દેશથી કાંઈ ગ્રહણ કરે નહીં, પોતાના ઉદ્દેશને નક્કી કરેલું કાંઈ ગ્રહણ કરે નહીં, કોઈ વ્યવસ્થા સ્વીકારે નહીં, પોતાના ઉદ્દેશથી કરેલી કોઈ વ્યવસ્થાને સ્વીકારે નહીં. ક્ષુલક વિલકપણામાં ઉદ્દેશિક આહારનો ત્યાગ થઈ જાય છે. હા, એટલે ઉપરની પ્રતિમાઓમાં અયાચક પણ છૂટી જાય છે, એટલે બીજાને બોજ થવાનો સવાલ નથી. ન તો પહેલા સવાલ છે, ન તો પાછળથી સવાલ છે, ન તો ગ્રસ્ત દશામાં કોઈના માથે પડવું છે, ન તો ત્યાગી દશામાં કોઈના માથે પડવું છે. યાચક માર્ગ નથી, બિલકુલ નહીં. તો પોતે ત્યાં બધા જમાવા માંડ્યા, જુઓ ભાઈ અમે કોઈના બંધાયેલા નથી, તમે અહીંયા રૂપિયા નાખો, અહીંયા પૈસા નાખો માટે અમારે અહીંયા રહેવું પડે, એમને બંધન અમે સ્વીકારતા નથી. અમારા પરિણામ ફેરાતી દીયા ડુંગર અને ધારુમાં આવી આવ્યા. શું કે શું કે છોર હતું ને પોતાનું, ઉંમર હતી એટલી નાની, શું બિલકુલ કોઈના દબાવવાની વાત નહીં, કોઈના યાચકપણાની દીનતાની એ કોઈ પરિણામ નહીં, એટલી સ્વતંત્રતા રાખે છે. ઉપાધિ એટલે વ્યવસાય છે ને, જે વ્યવસાય છે એ બધા ઉપાધિના પરિણામ છે. આ કામ કરવું, તે કામ કરવું, ફલાણું કરવું, ઢીંગણું કરવું, વેપાર તો વેપારની રીતે થાય ને, તો એ બધી ઉપાધિ ગણી છે એમણે. શારીરિક હજી આ 25 વર્ષ નથી, પછી 26 સુધી નથી, પછી તબિયત બગડી છે, તબિયત પાછળની ઉંમરમાં બગડી છે. 25-26 વર્ષમાં તો એમનો જે ફોટો આવે છે એ જોતા સ્વાસ્થ્ય ઘણું સારું છે. શું કહે છે, એમ હોવાથી અને ગ્રહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધીમાં ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી, એમાં જ્ઞાની પુરુષનો માર્ગ છે, યાચનામાં જ્ઞાની પુરુષનો માર્ગ નથી, અયાચક વૃત્તિમાં જ્ઞાની પુરુષનો માર્ગ છે એમ કહે છે. અને એ માર્ગમાં અમે ઉભા છીએ. કોઈ અમારે પૈસાવાળા થવું છે, અમારે સુખ સગવડતા જોઈએ છે, અમારી અનુકૂળતાઓ વધારવી છે, અમારી આબરૂ વધારવી છે, એના માટે આ ઉપાધિ નથી કરતા. અયાચકપણું ન આવે એટલો જ અમારો પ્રયોજન છે, ચિંતા ન કરવી પડે એટલું જ પ્રયોજન છે. જ્ઞાની સહજ છે, આ સહજ પરિણતિ છે. જ્ઞાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. જો તે માર્ગને ઉપેક્ષા કરીએ તો પણ જ્ઞાનીને વિરાધીએ નહીં એમ છે. શું કદાચ એમ ન કરીએ, ઉપાધિ ન કરીએ ને છોડી દઈએ ઉપાધિ વ્યવસાય, તો પણ અમે જ્ઞાનીના માર્ગની વિરાધનામાં તો નહીં આવીએ. એવો અમારો પુરુષાર્થ છે, છતાં ઉપેક્ષા થઈ શકતી નથી, છતાં એટલી ઉપેક્ષા થઈ શકતી નથી એનો સ્વીકાર કરે છે. જો ઉપેક્ષા કરીએ તો ગ્રહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે. જો આ વ્યવસાય છોડી દઈએ, માનો કે એટલી કોઈ વ્યવસ્થા ઉદયમાં થઈ ગઈ કે પૈસા કમાવાની જરૂર નથી, રળવાની જરૂર નથી, તો ગ્રસ્તપણામાં પણ વનવાસી જેમ કોઈ રહીએ એવી રીતે રહી શકીએ એમ છે, એટલી ઓછી જરૂરિયાત છે. આ જોઈએ ને તે જોઈએ એમ નથી, વનવાસીપણે રહીએ એટલો આકરો વૈરાગ છે. ભલે સાહેબી ગમે એટલી હોય, અનુકૂળતાઓ ગમે એટલી હોય, બધું ગમે એટલું હોય, અમે તો એટલો વૈરાગ અમને અંદર વર્તે છે. એને લઈને કોઈ અમે ભોગ ઉપભોગમાં ચાલ્યા જઈએ એવું પણ કાંઈ નથી, એવો આકરો વૈરાગ્ય વર્તે છે. આ તો ઓળખી શકે નહીં એવી વાત છે ને બધી. મીઠું મીઠું આમાં મથાળું નથી આપ્યું, પાછળ નથી આપ્યું, સર્વ પ્રકારના કર્તવ્યને વિશે ઉદાસીન એવા અમારાથી કાંઈ થઈ શકતું હોય તો તે એક જ થઈ શકે છે કે પૂર્વોપાર્જિતનું સમતાપણે વેદન કરવું. આ સમતાપણે અહીંયા શબ્દ નાખ્યો, નહીંતર વેદન કરવું, વેદન કરવું એટલું જ લખે છે. લોકોને ખ્યાલ ના આવે કે આ વેદન કરવું એટલે શું, ભોગવવું. તો ભોગવતા તો સામાન્ય માણસ તો રાગદ્વેષે ભોગવે છે, રાગદ્વેષના પરિણામ વગર ઉદયને ભોગવતો નથી, અહીંયા એ વાત નથી. આ તો સમપરિણામે નાયક ભાવે જ્ઞાતા રહીને વિતરાગ ભાવે વેદે છે. સર્વ પ્રકારના કર્તવ્યને વિશે, એટલે અમારું અત્યારે કર્તવ્ય શું છે, કરવા યોગ્ય શું છે, અને શું અમારાથી થઈ શકે, કે તો એક જ થઈ શકે છે કે પૂર્વ ઉપાર્જિત જે ઉદય કર્મ છે એનું સંતાપણે વેદન કરવું, અને જે કાંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. સંતાપણે વેદન કરવાના આધારે આ બધી પ્રવૃત્તિ ચાલે છે અને એમ વર્તી રહ્યા છીએ એમ ચાલે છે. બીજી પરિસ્થિતિ, બીજી કલ્પના કરવા જેવી નથી. અમને એમ આવી જાય છે, જો હવે એમ કહે છે કેવો ભાવ આવી જાય છે, અમને એમ આવી જાય છે કે અમે જે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, ક્યાંય પણ અમારો ઉપયોગ પ્રતિબંધ દશાને ન પામે એવી રીતે અમે જે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય પ્રસંગને અંતર પ્રસંગને કુટુંબાદી સ્નેહને ભજવા ઈચ્છતા નથી. અમે તો અપ્રતિબદ્ધપણે રહી શકીએ એટલો વૈરાગને એટલી શક્તિ છે, અને છતાં પણ જે સંયોગોની વચ્ચે રહીએ છીએ ત્યાં કોઈ અંતરબાહ્ય પ્રસંગમાં અમે પ્રેમથી, લાગણીથી, સ્નેહથી કોઈ લેપાવા માગતા નથી, ભજવા ઈચ્છતા નથી. પોતાની વાત કરે છે, એ તો પોતે વાત, પોતાની જ્ઞાનદશાની વાત કરે છે. એના ઉપરથી મુમુક્ષુને શું કરવા જેવું છે એ વાત લે છે, કે જો અમે જ્ઞાની થઈને આમ કરીએ છીએ તો તમારે શું કરવું જોઈએ એ વિચાર કરો એમ કહેશે. શું અમને એમ આવી જાય છે, તમને તમારા લોકોને સાથે પત્ર વ્યવહાર કરતા એવો ભાવ આવી જાય છે એમ કહે છે. હવે સીધું ડાયરેક્ટ સૂચન છે આ, કે અમે અપ્રતિબદ્ધપણે રહી શકીએ એમ છીએ, છતાં સંસારના બાહ્ય અને અંતર પ્રસંગ કે કુટુંબાદીપને સ્નેહ ભજવા ઈચ્છતા નથી. ક્યાંય પણ અમે રાગરસમાં આવતા નથી. તો તમ જેવા માર્ગ ઈચ્છાવાનને તે ભજવાને અત્યંત ત્રાસ અહોરાત્ર કેમ નથી છૂટતો? તમને તમારા કુટુંબાદીમાં મમત્વ કરતા તમને ત્રાસ કેમ થતો નથી? શું મીઠાશ લાગે એ તો હોવું નહીં જોઈએ એમ કે છે. પણ એમ કે લે આ તો મને બોલાવતા નથી. શું કે આ તો મને બોલાવતા નથી, મારું કાંઈ માન જાળવતા નથી, આપણે તો જાણે કાંઈ છીએ જ નહીં, એવી રીતે વર્તે છે. એવું છે. આ કે છે કે ત્રાસ તમને કેમ છૂટતો નથી? જો તમે માર્ગની ઈચ્છા વાળા છો તો માર્ગની ઈચ્છાવાન જે હોય, જેને મોક્ષ માર્ગની ખરેખર અંતરથી ઈચ્છા હોય, ભાવના હોય, ઈચ્છા એટલે ભાવના લેવી, એને કુટુંબ આદિ પ્રત્યે સ્નેહ કરતા અંદરમાં ત્રાસ છૂટવો જોઈએ. આ એનું એક લક્ષણ છે. લોકોને જ્યાં મીઠાશ લાગે છે ત્યાં જ્ઞાની એમ કહે છે કે તને ત્રાસ લાગે છે, ત્રાસનો અનુભવ થાય છે, તપાસ તારા પરિણામને, મેળવી જો તારા પરિણામને એમ કહે છે. અહોરાત્ર એમ તો ક્યારેક નહીં, વાંકું પડે ત્યારે ત્રાસ થાય એમ નહીં. શું બધી અનુકૂળતાઓમાં મીઠાશ આવે ત્યારે ત્રાસ લાગે છે તને, મૂંઝવણ થાય છે તને, જેમ કોઈ નાક દાબી દીધું હોય ને શ્વાસ ન લઈ શકે તો કેવો મૂંઝાય, એમ તને અનેક પ્રકારના સંયોગોમાં પ્રસંગોમાં મૂંઝવણ થાય છે એમ કહે છે. પાત્રતાનું લક્ષણ છે કે જેને પ્રતિબદ્ધપણારૂપ ભયંકર યમનું સહચારીપણું વર્તે છે. ભયંકર યમ છે, બાંધે છે તને. શું આ લોકો ચિત્રે છે ને અન્યમતિમાં, માણસનું મૃત્યુ થાય ત્યારે પાડા ઉપર બેહીને આવે બિહામણો માણસ, શિંગડાવાળો ને એવો બતાવ્યો હોય, જમ જમ કે છે, જમ આવ્યો એમ, જીવ લેવા જમ આવ્યો, ચાલે છે ને કલ્પના, કાંઈ છે નહીં એવું, તો એક સેકન્ડમાં પોતાના પૂર્વકર્મનું સાર ગતિ કરી જાય છે. સેકન્ડ હું એક સમયમાં, બે સમયમાં ગતિ કરી જાય છે. આ લોકો અન્યમતિમાં એ ચાલે છે. એ અનુસાર કહે છે કે એવી એવી બીક લાગે છે. આ જે પ્રતિબંધ છે સંસારમાં, જે કાંઈ સંયોગો પ્રત્યેની મીઠાશનો પ્રતિબંધ છે, એમાં તને જમ દેખાય છે એમ કહે છે. શું એમાં તને જમ દેખાય છે કે બધું મીઠું મીઠું લાગે છે એમ કહે છે? જો જમ દેખાય તો તું તને તારે મીઠાશ નહીં આવે, તો તને ખરેખર ત્યાંથી પ્રતિબંધ છૂટશે અને તારું કાર્ય કરવાની તને મોકળાશ થશે. જ્યાં સુધી તારા પરિણામ સ્નેહે કરીને, લાગણીએ કરીને, પ્રેમ કરીને અને મીઠાશથી પ્રતિબંધપણાને પામે છે, ત્યાં સુધી આત્મ પરિણામ ભજવા શક્ય નથી, થઈ શકશે નહીં આત્માના પરિણામ, એમ સ્પષ્ટ વાત છે. શું કરવું છે કહેશે હજી, કે શું કરવું છે એ તું નક્કી કરી લેજે, તારે તારા માટે તારે કેમ જીવવું છે ને શું કરવું છે એ તું નિર્ણય કરી લેજે. શું એ જ કહે છે કે જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, એટલે કે આવા કહેનારા જ્ઞાની મળ્યા છતાં પણ જે સંસારની મીઠાશ છોડતો નથી, સંયોગોની મીઠાશ છોડતો નથી, લાગણી રાગની પ્રેમની મીઠાશ છોડતો નથી, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે કે તું મારા માર્ગે આવ્યો જ નથી, ક્યાંક બીજાના માર્ગે હાલે છો, મારા માર્ગે તું હાલતો નથી. મુક્ષુને માર્ગ ઈચ્છાવાને એમ કહે છે કે તને માર્ગની ઈચ્છા થઈ છે ને, તો આ પરિસ્થિતિ છે તારી. તારા અંતરને તપાસીને અવલોકીને નક્કી કરજે કે ક્યાં ઊભો છો, તો તારે શું નિર્ણય છે, ત્યારે સંસાર ભજવો છે કે તીર્થંકરના માર્ગને ભજવો છે, નક્કી કરજે. જે નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો, નહીતર ભવ દુઃખ ઊભા છે. આ તો ચાર દિની ચાંદની નથી, પછી વાત બીજી છે આખી, અને ત્યાંથી કોઈ છોડાવવા આવશે નહીં. અહીંયા રાગ કરી કરીને મીઠાશમાં મરી જઈશ, ત્યાં કોઈ છોડાવવા નહીં આવે તને. હા, માર્ગ ઈચ્છાવાનને એમ કે છે જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે. તું મારા માર્ગે ચડ્યો નથી, મારા માર્ગે તું આવ્યો નથી, આ બધા ડોળને આડંબર છોડી દે, તું મારી પૂજા કરવા આવસ ને મારી ભક્તિ કરવા આવસ ને આ બધા છોડી દે, તું તીર્થંકરના માર્ગમાં આવ્યો જ નથી એમ કે છે. કદાપી જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય. હવે પોતે તર્ક આપે છે કે જો તમે આમ કહેતા હો, અમે ઉપરનું વચન કહ્યું, તો એની સામે એક વાત પોતે ને પોતે મૂકે છે કે માનો કે જ્ઞાની પુરુષને મળીને કોઈ સંસાર ભજે છે અને એ બધાને તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય છે, તો અમારો પ્રશ્ન છે કે શ્રેણીકાદીને વિશે મિથ્યાત્વનો સંભવ થાય છે અને વિસંવાદ પણ પ્રાપ્ત થાય છે, શ્રેણીક મહારાજાનું શું કરશો? શું એ તો નરકમાં ગયા, અને એ તો શું સિદ્ધાંત તૂટી જાય છે, અહીંયા તો રાજપાટ ભોગ્યું, છેવટે આત્મઘાત કરીને નરકમાં ગયા. તે વિસંવાદપણાથી યુક્ત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થંકર કહેવા યોગ્ય નથી. પોતાની કેટલી શક્તિ છે કહેવાની કે આવું તીર્થંકર કહે નહીં, જ્યાં સિદ્ધાંત ખંડિત થાય એવું જ્ઞાની કહે નહીં, તો એવું ગુરુ કહે નહીં, તો તીર્થંકર તો એવું કહે નહીં, અને કહે તો એ તીર્થંકર કહેવા યોગ્ય નથી. નથી એ છે ને એમ કે ક્યાંય સિદ્ધાંત તૂટતો નથી, પોતે એનો ખુલાસો કરશે નીચેની અઢી લીટીમાં, જે તર્ક પોતે ઉઠાવ્યો એ જ તર્કનો ખુલાસો કરશે કે જ્ઞાની કેવા હોય છે. એમ કહીને એમ કહેવું છે કે જે જ્ઞાની ભલે કોઈ પોતે ગ્રસ્ત છે, વાણિયા છે, વેપાર કરે છે, કોઈ જ્ઞાની શ્રેણીક રાજાની જેમ ક્ષત્રિય છે ને રાજપાટ કરે છે, કે કોઈ ગમે તે છે, પણ એનું અંતરંગ શું છે એ વાત કરશે. બહારમાં તો પૂર્વકર્મનો ઉદયની સ્થિતિ છે, પણ એનું અંતરંગ શું છે એ અંદરની વાત કરશે. કે જ્ઞાની પુરુષને મળીને જે આત્મભાવે, કેવી રીતે સંસારને ભજવાની વાત છે, આત્મભાવે સંસારને ભજે છે, સ્વચ્છંદપણે સંસારને ભજે છે, કામનાએ કરીને, સ્પષ્ટ ઈચ્છાએ કરીને સંસારને ભજે છે, રસે કરીને સંસારને ભજે છે, અને જ્ઞાનીઓના જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને. શું જ્ઞાની ભલે કહે, એ તો જ્ઞાની કે, એ તો જ્ઞાની છે ને, એ તો ગુરુદેવ પૈસાને ધૂળ કે, આપણે કાંઈ થોડું ધૂળ માનાય છે તો ગુરુદેવ કહેતા હતા. એક મુમુક્ષ શું વાત કરતો, લોભી પ્રકૃતિના હતા, કંઈ વાત ચાલી કે ભાઈ હવે ગુરુદેવ ક્યાં પૈસાની, જુઓ ને કેવી રીતે ગુરુદેવને છે ક્યાંય પૈસાની કિંમત, તો કે આ તો ખબર છે ગુરુદેવ પૈસાને ધૂળ કહે છે, પણ એ તો ગુરુદેવ ધૂળ કહે છે, કાંઈ આપણે એમ ફાંકી દેવાય નાખી દેવાય કાંઈ શું? એટલે એને તો દાનમાં દેવાની વાત હતી, પણ કેમ કાંઈ દઈ દેવાય કે શું? એ જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરવાની વાત છે. એ ભલે કે અમારે તો એવું કાંઈ અમારાથી નથી થઈ શકે, એવું જ્ઞાની ભલે કે એવું અમારાથી ના એવું થઈ શકે. જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરી અનઉપયોગ પરિણામી થઈને, અનઉપયોગ પરિણામી એટલે એના સાવધાન અસાવધાન કરીને, બેદરકારી કરીને, ઉપેક્ષા બેદરકારી એને અનુપયોગ પરિણામી કહે છે. ઉપયોગ દેવો એટલે સાવધાની કરવી. અનઉપયોગ પરિણામી થઈ સંસારને ભજે છે. કેટલા વિશેષણ દીધા સંસાર ભજવાના? આત્મભાવે સંસારને ભજે છે, સ્વચ્છંદપણે સંસારને ભજે છે, કામનાએ કરીને ઈચ્છાએ કરીને સંસારને ભજે છે, પોતાના રસ્તે સંસારને ભજે છે, જ્ઞાનીની વચનની ઉપેક્ષા કરીને સંસારને ભજે છે, અને અનુપયોગ પરિણામી એટલે એને થડકો નથી લાગતો, આંચકો નથી લાગતો. શું માણસ એમ કે નહીં, ભાઈ આ કામ કરતાં તમને કેમ આંચકો ન લાગ્યો, તમે તમને અચકાટ કેમ ન થયો? એ જીવ અનુપયોગ પરિણામી છે. ત્યાં ક્યાંય સાવધાની નથી કે આનું મને નુકસાન કેટલું છે, કેટલો નુકસાનીમાં ઉતરી જઈશ. એની જેને સાવધાની ચાલી જાય છે એને ઉપયોગ નથી એનો. અનઉપયોગ પરિણામીથી સંસારને ભજે છે તે પુરુષ તીર્થંકરના માર્ગથી બહાર છે એમ કહેવાનો તીર્થંકરનો આશય છે. માટે તીર્થંકરનો સિદ્ધાંત ક્યાંય વિસંવાદપણાને પામતો નથી. એમ કહીને એમ કહ્યું કે ત્રણેય કાળના જ્ઞાનીઓ ચોથા અને પાંચમા ગુણ સ્થાને જો સંસાર મધ્ય દેખાતા હોય, સંયોગ પૂર્વકર્મના સંયોગ મધ્ય દેખાતા હોય, તો તે આત્મભાવે રહ્યા નથી, સ્વચ્છંદપણે રહ્યા નથી, પોતાની ઈચ્છાથી કામનાએ કરીને રહ્યા નથી, પોતાનો એમાં રસ કરીને રહ્યા નથી, લુખ્ખા પરિણામ થઈ ગયા છે, એના નિરસ પરિણામ થઈ ગયા છે. અને તીર્થંકર અને જ્ઞાનીના વચનોમાં પૂરી આસ્થા અને પૂરા આદરથી સાવધાનીથી વર્તે છે એટલી એમની પરિસ્થિતિ છે. એટલે સિદ્ધાંત અહીંયા તૂટતો નથી એમ કહેવું છે. આત્મભાવે એટલે તન્મય થઈને, હા તન્મય થઈને પોતાપણું માનીને. હું છોકરાને કાંઈક થાય તો પોતાને કાંઈક થઈ જાય, શું મકાનને કાંઈક થાય તો પોતાને કાંઈક થઈ જાય, બીજાને થાય ત્યાં પોતાને થઈ જાય, એ આત્મભાવ છે એનો. શું કેમ કે ભાઈ હું સહન ન કરી શકું, એટલી આત્મીયતા હોય છે, એકત્વ બુદ્ધિ છે ને. કોને? હા એટલે એટલો અંતર પુરુષાર્થ હતો એમ કે છે. એટલે તમને દાખલો આપ્યો કે મિથ્યાત્મમાં હતા અને ક્ષાયિક સમ્યક દર્શનને પામ્યા. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં ક્ષાયિક સમ્યક દર્શનને પામ્યા છે. જો ક્ષાયિક ન હોત તો લોકો માનવા તૈયાર ન થાત, એમની જે પરિસ્થિતિ હતી એ સ્વીકારવા તૈયાર ન થાત, કે એમને જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, એ સ્વીકારવા ન તૈયાર થાત. તો અત્યારે માણસો કહે છે ને, આમ થાય ત્યારે પડી જાય ને આમ થાય ત્યારે ચડી જાય ને, એ તો સામાન્ય પરિણામ છે. શું પણ એમને તો ઘણા તીવ્ર પરિણામ દેખાય, છતાં ક્ષાયિક સમ્યક દર્શન છે એમાં કોઈ ફેર નથી. તો અને અત્યારે એટલું જ ગજબ કામ કરે છે. હા અત્યારે નરકના ક્ષેત્રમાં એટલી પ્રતિકૂળતા વચ્ચે છે, પણ એટલું એથી જબરજસ્ત કામ કરે છે. તીર્થંકર ગોત્ર બાંધે છે અત્યારે, તીર્થંકર નામ કર્મને અત્યારે એવા તો સ્વભાવ છે, અને એટલા પુરુષાર્થમાં છે કે આવતા ભાવમાં મહાપદ્મ નામના તીર્થંકર થશે, જગદગુરુ થશે. બોલો. મહાપદ્મ નામના પ્રથમ તીર્થંકર છે. આપણે સ્થાપના કરી છે બે ભાવીમાં, એક એક બાજુ મહાપદ્મ ભગવાનની કરી છે. એ તો પત્રે પત્રે જ્ઞાનીઓની દશા એટલા માટે દેખાડે છે કે જો એક વાર પણ જ્ઞાનીને ઓળખે ને, આ જીવને અનંત વાર તીર્થંકર મળ્યા છે, અનંત વાર નિર્ગ્રંથ ગુરુ ભાવલિંગી સંત મળ્યા છે, અને અનંત વાર જ્ઞાની મળ્યા છે. એક વાર કોઈની ઓળખાણ નથી કરી. એક વાર જો ઓળખાણ કરે તો આત્મ સ્વભાવની ઓળખાણ થઈ જાય, એનો છૂટકો થઈ જાય. અંતર સ્વરૂપના આત્મજ્ઞા આત્માને ઓળખીને આત્માનો અનુભવ તો કર્યો જ નથી, પણ એ તો વાત રહી ગુપ્ત અને ઘણા પુરુષાર્થ અને ઘણી શક્તિની વાત રહી. પણ બારમાં જ્યાં પ્રગટ સત છે, આ ત્રણ જગ્યાએ તો પ્રગટ સત છે. તીર્થંકરમાં તો સર્વથા આત્મા પ્રકાશમાન છે. શંકા ન પડે એવું એમનો વિતરાગ, એમનો દેદાર જ વિતરાગી છે ભાવલિંગી સંતનો અને અરિયંત પરમાત્માનો. એમનો તો દેખાવ જ એવો છે કે જેમાં કાંઈ શંકાને સ્થાન નથી. હજી ચોથા ગુણ સ્થાનવાળામાં તો શંકા પડે, આમાં તો શંકાનું તોય ઓલા પણ ન ઓળખવું. અત્યારે તો એક શું મોટી તકલીફ છે કે બે તો બે પદ તો દેખાતા નથી. આ શું કરવા જ્ઞાની ઉપર વજન દે છે. નિર્ગ્રંથ ગુરુને અરિયંતની કેમ વાત કરતા નથી ને જ્ઞાનીની જ વાત કર્યા કરે છે? આ સમજવા જેવો વિષય છે કે એ બે અત્યારે છે ને, તો કોને કોને હવે તું સ્વભાવને ક્યાં જોઈશ, સ્વરૂપને ક્યાં જોઈશ તું આત્માને? કે એક પદરિયું છે સત્પુરુષનું. જો એમાં તું ઓળખી એક વખત ઓળખી લે, તારો છૂટકો થઈ ગયો. બાકી અનંત વાર નથી ઓળખ્યા, આ વખતે નહીં ઓળખતો, અત્યારે એમને મત અનંત ભાવની જેમ આ ભાવ પણ વ્યતીત થઈ જશે. મોટી વાત એ છે કે સ્વરૂપ ઓળખાવવું છે, જ્ઞાનીને ઓળખાવીને સ્વરૂપ ઓળખાવવું છે. અને વ્યક્તિગત પત્ર વ્યવહાર છે એટલે વિશેષ ભાવિકાળના જીવો માટે એ વિશેષ લાભનું કારણ થયું કે જેમાં એમણે પોતે ખુલ્લમ ખુલ્લા પોતાનું હૃદય ખુલ્લું કરીને મૂક્યું. આવી વાત સમષ્ટિગત ઉદય હોય તો ન જાણવા મળે, દેશમાં ન જાણવા મળે. સભામાં ઉપદેશ ચાલતો હોય ત્યાં આવી વાત ન મળે કે અમારું આમ પરિણમન છે એમ કોઈ ન જ્ઞાની કહે. અને કહે તો વળી ઊંધો અર્થ લેનારા જાજા નીકળે. શું એમાંથી ઊંધો અર્થ લેનારા વધારે નીકળે? હજી આમાંથી ઊંધો અર્થ લેનારા નીકળે છે. શું વ્યક્તિગત વાત હતી તો જ્ઞાનીનું હૃદય જે કળી ન શકાય એવો વિષય છે, બહુ અતિ પાત્રતાએ કળી શકાય એવો વિષય છે, એ ખુલ્લું કરીને મૂકી દીધું છે. પોતે ખાનગી પત્રો છે. હા ક્યારેક હા એવું પણ ક્યારેક પ્રતિબંધ મૂકે છે પોતે, કોઈ એવું લાગે કે આને નુકસાન થશે તો ના પાડે છે. અંગત વાતો નહીં. તો આ બધી મહાવિદ્યની જાતિસ્મરણની બહારની વાતો છે ને, તો એ શરૂઆતમાં ના પાડતા હતા ગુરુદેવ. આ વાતો બહાર કરવાની નથી, વાત બહાર પાડવાની નથી. આ અંગત વાતો છે. કોઈને ખબર પડે ને પૂછવા, વે સાહેબ આવું બધું કંઈક સાંભળ્યું છે, વ્યક્તિગત વાત નહીં કરો. બીજી તત્વની બાબત પૂછવી હોય તો પૂછો, આ વાત નહીં પૂછવા એમ કરે, ના પાડી દે. અત્યારે પૂછે બેન્સને કોઈ પૂછે ના પાડે છે કે એ વાત જવા દો બધી. શું કે એ વસ્તુ વ્યક્તિગત વાત તો ઘણી આત્મીયતા એકબીજા વચ્ચે હોય તો થાય. હું મારા ઘરની વાત તમને ક્યારે કરું, તમે તમારા ઘરની વાત ક્યારે કરો? એકબીજા વચ્ચે આત્મીયતા હોય, વિશ્વાસ હોય તો એ વાત થાય, વગર વિશ્વાસ એ વાત કરવાનો અર્થ નથી. છ તીર્થંકરના માર્ગ આત્મભાવે સ્વચ્છંદપણે એમ ને, હા એ બધા અવગુણ છે. તો અનાત્મભાવે પારકાપણે ભિન્ન પડીને સ્વચ્છંદપણે નહીં, સ્વચ્છંદથી વિરુદ્ધ જે છે એ પોતાનો આત્માનો જે માર્ગ છે એ તો સ્વચ્છંદથી વિરુદ્ધ છે. સ્વચ્છંદ તો નિરર્ગળ પ્રવૃત્તિ છે, અને આ એક જેને પરમાર્થ સંયમ કહીએ એવી પ્રવૃત્તિ છે. આત્માની જે પ્રવૃત્તિ છે એ તો સ્વચ્છંદથી વિરુદ્ધ એવી પરમાર્થ સંયમ નામની પ્રવૃત્તિ છે. કામના એ કરીને નહીં, પણ સહજ ભાવે, ઈચ્છા એ કરીને નહીં, સહજ ભાવે, રસે કરીને નહીં, નિરસે કરીને, નિરસ થઈને, એમ લેવું છે. જ્ઞાનીના વચનની ઉપેક્ષા કરીને નહીં, પણ જ્ઞાનીના વચનનો પરમ આદર કરીને, જ્ઞાનીના વચનને હૃદયને વિશે અવધારણ કરીને, એમ વાત છે. અને સાવધાન થઈને, નિજ હિતમાં, નિજ હિત અહિતમાં એકદમ ઉપયોગને સાવધાન કરીને જે પ્રવર્તે છે તે તીર્થંકરના માર્ગને અનુસરે છે. તે તીર્થંકરના માર્ગમાં આવેલો જીવ છે, એમ તીર્થંકરનો કહેવાનો આશય છે. એમ સામે સામે લઈ લેવા પ્રતિપક્ષ. નહીતર કોઈના ખાનગી કાગળો હાથમાં આવે નહીં, તો એની અંગત મૂડી થઈ જાય છે. એટલે જેને પ્રવૃત્તિ કરી છે એનો ઉપકાર માનવો રહ્યો. જેને આ પત્રોને ગ્રંથારૂઢ કર્યા અને મુમુક્ષુઓને માટે ઉપલબ્ધ કર્યા, કોઈ પણ એક 10 રૂપિયાનું પુસ્તક છે, શું ખાલી એનું બાઇન્ડિંગ 15-20 રૂપિયાનું અત્યારે થાય છે. પૂંઠાના લાખ 15-20 રૂપિયાની કિંમત છે, એના બદલે આખું પુસ્તક 10 રૂપિયામાં આપે છે. એ એ લોકોનો ઉપકાર છે, એમ સમજવું જોઈએ. હા, એની તો કોઈ કિંમત થાય એવું નથી. અંદર જે વસ્તુ ભરી છે એ તો આત્માને આખો સંસાર તારી નાખે, એને તો કોઈ ટર્મિનોલોજી નથી. કઈ ટર્મમાં એની કિંમત કરવી એની કોઈ ટર્મિનોલોજી નથી દુનિયામાં. એ ભલે કોઈ ઓછું સમજે, કોઈ વધારે સમજે, પણ એને જે કામ કર્યું છે અને કામ કરી રહ્યા છે, આજે પણ એ લોકો પ્રકાશન કરે છે, 10 રૂપિયામાં પુસ્તક આપવાની વ્યવસ્થા તો કરે છે ને, અગાસના આશ્રમમાંથી થાય છે. હા, એની લાગત કિંમત 100 રૂપિયા આસપાસની થાય એવું છે અત્યારે, અત્યારના ભાવે આગળ શું તો તો એ 10 રૂપિયાનો માલ 1 રૂપિયામાં કે 100 રૂપિયાનો માલ 10 રૂપિયામાં આપે છે, એ તો ઠીક. પણ આવો અમૂલ્ય તત્વ લોકોને ઉપલબ્ધ થાય છે એનો આભાર તો માનવો જોઈએ, ઉપકાર તો માનવો જોઈએ. કોઈ ઓછું સમજે વધારે એ એ લક્ષમાં ન લેવું જોઈએ, ગૌણ કરવું જોઈએ. શું ચારસો ને પંદર. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. આત્માથી કાંઈ બંધન નથી, આત્મા છૂટો પડી ગયો છે. એ તો ગ્રસ્થમાં પણ મુનિની જેમ રહ્યા છે, એમ કહીએ તો ચાલે, મુનિ દશાની જેમ રહ્યા છે. 10 વર્ષ એમની જે જ્ઞાન દશા રહી છે, પણ 10 વર્ષમાં તો જે અજ્ઞાનપણે લાખો વર્ષની તપશ્ચર્યામાં કર્મ ન કરે, ન નિર્જરે, એ 10 વર્ષમાં એમને નિર્જરાવ્યા છે. એટલું કામ કર્યું છે, અનંત ભાવના બંધન તોડી નાખ્યા છે. ભૂતકાળના અનંત ભાવના અશુદ્ધિઓને ખલાસ કરી ભાવિમાં લાઈન ચોખ્ખી કરી નાખે, એકદમ માર્ગ ચોખ્ખો કરી નાખ્યો, સડસડાટ. આગળ તો લખશે ને, આ દ્રવ્યાનો યોગ છે એ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. શું સમજાણવું છે દ્રવ્યાનો યોગમાંથી? આપણે તો દ્રવ્ય ગુણને પર્યાયમાં દ્રવ્યાનો યોગ પૂરો કરીએ છીએ. ઉત્પાદ વ્યયને ધ્રુવ, હે, દ્રવ્ય ગુણને પર્યાય, એમાં આપણો દ્રવ્યાનો યોગ પૂરો થાય છે. શ્રીમદજી કહે છે કે દ્રવ્યાનો યોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે જીવને, ધર્મ ધ્યાનનું નહીં. શુક્લ ધ્યાનનું કારણ છે એની ગંભીરાત કેટલી ભાસી હશે, અને એ દ્રવ્યાનિયોગ શું ચીજ હશે. બહુ શુક્લ ધ્યાનનું કારણ લીધું છે એમ કે છે. ત્યાં વાત કરી છે હે કુંદકુંદાદી આચાર્યો, ત્યાં વાત કરી છે એ પત્રમાં કે આપના વચનો દ્રવ્યાનુરૂપ છે ને. બીજા આચાર્ય માને કુંદકુંદાચાર્યને જે શાસ્ત્ર શ્રેણી છે એમાં દ્રવ્યાનુયોગ હાથમાં લીધો છે કુંદકુંદાચાર્ય, અને એમાંય ખાસ કરીને એવો દ્રવ્યાનુયોગ કે જે અધ્યાત્મને સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે દ્રવ્યાનુયોગ, એવો દ્રવ્યાનુયોગ લીધો છે. એટલે ત્યાં એમના ઉપકાર ગાયો છે એમણે પોતાને પામર ગણીને. આપના વચનો આ પામરને સ્વરૂપ અનુસંધાન વિશે ઉપકારી થયા તે અર્થે આપને નમસ્કાર કરીએ છીએ. એ દ્રવ્યાનુયોગની વાત કરતી વખતે એ વાત કરી છે. કેટલું ઊંડું એમનો ઉપયોગ, કેટલો ઊંડો હશે એમનું જ્ઞાન, કેટલું ઊંડું હશે એ વિષયને સ્પર્શતું કે જ્યાં એમને શુક્લ ધ્યાન દેખાય છે એ દ્રવ્યાનુયોગના અધ્યયનમાં એમને શુક્લ ધ્યાન દેખાય છે, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન દેખાય છે. શ્રેણી માંડે એવી વાત દીધી છે. બહુ ઊંડી વાતો કરી ગયા છે. સાધારણ માણસોને કે વિદ્વાનોને ન સમજાય એવો વિષય છે, વિદ્વાનોનું કામ નથી, એવો ઊંડો વિષય છે. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપીને નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ, કરજ ચૂકવીએ છીએ, એનું દેણું કર્યું છે આપીએ છીએ. અમારે કાંઈ લેવું નથી, દેણું દઈ દેવા માટે હિસાબ કિતાબ સાફ કરીએ છીએ બધો. રેવાશંકર છે આ એમના જે ભાગીદાર હતા કાકાજી સસરા, તેમનું અમારા પ્રત્યે જે કાંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. એનું કાંઈક લેણું છે એટલે આ દુકાનમાં બેઠા છે. અમારે કાંઈ દુકાનમાંથી જોતું નથી, એનું દેણું દઈએ છીએ. એનું માગણું છે. હા બરાબર છે. તે સિવાયના જે જે કોઈ પ્રસંગ છે તેની અંદર સમાઈ જાય છે. આ સિવાયના જે પ્રસંગ છે આ બધામાં આવી જાય છે. તનને અર્થે, ધનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે કે સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. ખુલ્લી વાત કરે છે. આવો જે અંતરંગનો ભેદ, આવો જે અમારા હૃદયનો ભેદ, તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે? એટલે કે જે જીવને નિકટપણે મોક્ષ વર્તતો હોય તે સમજી શકે એમ કેવું છે. અમને કોણ ઓળખશે કે જેનો મોક્ષ નજીક હશે અમને ઓળખી લેશે, અમને નહીં ઓળખે તો એનો મોક્ષ નજીક નથી, શું કરીએ અમે? ક્યાં જાતું, ક્યાં તીર માર્યું છે? મોક્ષનો પત્ર વ્યવહાર કરે છે ને, એટલે એવી વાત લીધી છે.
દેવાદિદેવ જગવંદન ભગવાન જય કરમ.